गंगा किनारे थी, प्रभु गुहराज ने साथे लईने मिल्या। ત્યાર પછી યમુનાજી ને કિનારે એક રાત્રિ નિવાસ કર્યા, પછી અત્યાર સુધી પોતાની પદયાત્રાને વણથંભી રાખીને ક્યાંય રાત્રિ નિવાસ કર્યા સિવાય અહીંયા આવીને નિવાસ કર્યો ક્યાં? દેખ નિકટ બટુ શીતલ પાણી, વડ પણ શીતળ જોયો એની છાયા, અને ઠંડુ પાણી પણ જોયું વડ નીચે, એટલે દેખત દેખત બનસર શૈલ સુવા તહ બસી પ્રાત કંદ મૂલ પર, વડ નીચે બેસી વિશ્રામ કર્યો, જે કે કંદમૂળ ફળ પાંદડા હતા એ આરોગી લીધા। રાજમહેલમાં રહેવા વાળા, સુંદર ભોજન કરવા વાળા એ પ્રભુ એમને જીવનમાં પાંદડા અને કંદમૂળ ફળ ખાવાનો વારો આવે, ભગવાન એક રાજ પરિવારના રાજકુમાર, તો પછી આપણે કોક દાડો કંઈક આવી પરિસ્થિતિ આવે તો એને પૂરેપૂરી રીતે સમજણ પૂર્વક એને ન્યાય આપી દેવો પડે, આવવાની જ છે। ભગવાન જેવા ભગવાન રાજકુમાર છે, રાજગાદીના પૂરેપૂરા અધિકારી છે, છતાંય એક વડની છાયા નીચે અને જે કઈ કંદમૂળ ફળ મળ્યા એને આરોગીને, આપણે વિચાર આ મોંઘવારીમાં આજે દૂધ કે શાકે નથી લાવી શકાતું ખાઈ લઈ, પણ પ્રભુએ 14 વર્ષ સુધી કેવી રીતે આ બબે ટાણા કાઢ્યા છે, પાંદડા ફૂલ કંદમૂળ, ફૂલ કેવી રીતે ખવાતા હશે, આપણો આપેલો કહેવાય છે ને, લાલ લાલ ને પીળા ફૂલ થાય છે એની પાછળની, એ ફૂલ ખીલે વસંતમાં ત્યાર પછી એની પાછળની ડાંખળીઓ તોડીને ખાજો, ફૂલ કાઢના ખટ્ટું મીઠું લાગે, તો આવા ફૂલ પણ ખાઈ લે, અને લીંબોળી પાકે તારે ને ચાક મીઠી લાગશે, હા કડવી નહીં લાગે છે। આમ આવું જે કઈ મળ્યું વનવાસ દરમિયાન, વડ નીચે બેઠા, પાણી તો હતું, વડના ટેટા ખવાય, ખાધા જ કોઈ દિવસ ઉમેડા ખવાય, પેલી પીપર પીપર હોય ને પીપરની એની પણ મજો ખવાય, આપણે ખાધેલી છે ઝાડ ઉપર ચડી, તો એમ કંદ મૂળ ફળ ખાઈ ત્યાં આગાડી રહી વડ નીચે બેસી રાજકુમાર હોવા છતાં, ભગવાન સ્વયં પ્રભુ પધાર્યા હોવા છતાં કંદમૂળ ફળ પાંદડા જે મળ્યું એક ટાણું પૂરું કર્યું, અને રાત કાઢી વડ નીચે રાજમહેલમાં નહી વડ નીચે ગુહરાજને, ત્યાં તો ગોરાજે કૃષ્ણદાસ પાથરી અને પાંદરાણીની પથારી કરી લીધી, અહીં તો કોઈ નતું। જીવનમાં સ્વાશ્રયી બનીએ, કોક પથારી ના પાથરી આલે ત્યાં સુધી હું કેવી રીતે, જમ્યા પછી જમતી વખત કોક થાળી મૂકે, જમ્યા પછી બીજો થાળી ઉપાડે, અરે થોડા તો સ્વાશ્રયી બનીએ। પ્રભુ સ્વયં જો આ રીતે પોતાનું કાર્ય જાતે કરી લેતા હોય તો પથારી ના પાથરી આપણે પાથરી, આપણે ઉઠાવી લઈએ આપણી થાળી લઈને જ્યાં મૂકવાની હોય, માંજવાનું તો કોઈ કહેતો નથી, પણ જમ્યા પછી થાળી લઈ ઠેકાણે મૂકીને પછી આ ધોવાય. પ્રભુ તો સ્વાશ્રય ડગલે ને પગલે આપતા જાય છે, પોતાનું કામ જાતે કરી. અહંકાર છોડી, થાળી હું કેમ ના ઉઠા, હું કેમ ઉઠાવું, તું કેમ ના ઉઠ, અહંકાર. પણ પ્રભુ તો બધાને અહંકારનો ત્યાગ કરવાની જ વાત કરે છે. પ્રભુ પોતે અહંકાર નથી રાખતા. પ્રાત નહાઈ ચલે, સવારે ઉઠી નહીં ધોઈ ને ચાલવા માંડે, કપડા કેમ નથી મૂક્યા, બ્રશ ક્યાં ગયું, જ્યાં હોય ત્યાંથી લઈ લીધી, અરે વડની ડાળી લટકતી એનું દાંતણ કાપી લીધું, દાંતણ કરી પગરા કરી લઈ લીધું, ચાલો પેસ્ટ ક્યાં ગઈ, કેમ આગી પાછું, જાતે કરવાનું. પ્રભુ જો આપણને આટલો સંદેશ આપતા હોય કે વનવાસ દરમિયાન દુઃખના દિવસોમાં પણ ત્યાગ અને સમર્પણની ભાવનાથી આનંદથી જીવતા છે, હાય શું થશે મારે ત્યાં આનંદ, જે હોય એમાં સંતોષ, જે મળ્યું એનાથી પોતાના જીવનને નભાવીને આગળ ચાલવું, તો જ શાંતિથી અને સુખેથી. ભગવાન રાત્રિ દરમિયાન વડવૃક્ષ નીચે નિવાસ કરી સવારમાં સ્નાન સંધ્યા પરવારી અને ત્યાંથી આગળ પ્રસ્થાન કર્યું. આમ માર્ગે વિચરણ કરતા કરતા વન જોતા જાય, સરોવરો દેખાય, પહાડો દેખાય, એની એની હરિયાળી જોઈ શકાય, એના વૃક્ષોની પંક્તિઓ સરસ મજાની દેખાય. આમ જોતા જોતા પ્રભુએ પોતાના માર્ગમાં વાલ્મીકીજીના આશ્રમ દેવો ત્યાં પધાર્યા. વાલ્મીકી આશ્રમ પ્રભુ, બસ વનની શોભા છે. ઋષિઓ તપસ્વીઓ જ્યાં રહેતા હોય એની બાજુ આજુબાજુ સરોવર હોય, વૃક્ષો હોય, પક્ષીઓ હોય, નદી હોય, પહાડ હોય, અને એની વચ્ચે ઋષિઓ તપસ્યા કરતા હોય એટલે પ્રકૃતિ તો સુંદર હોય જ, પણ ઋષિના તપોબલથી એ વન પણ ઘણું શોભે, સાત્વિકતા અને શાંતિ. એમ કઈ એ કરી જોયું વાલ્મીકી આશ્રમ પ્રભુ આયે, અને કહ્યું શૈલ સુહાયે, પર્વતો પણ શોભતા હતા. એવા હાવ બધા વૃક્ષો કાપીને ઊંચા મૂકી દીધેલા પાડ નહોતા. આઝાદી પહેલા બધા જ વૃક્ષો ખૂબ જંગલો, બધા જ પાડો જંગલોથી ખૂબ શોભતા હતા, અને સ્વતંત્રતા આવીને સ્વતંત્ર વૃક્ષો કાપવાની સ્વતંત્રતા મળી ગઈ ને, આપણે જોયા છે હિમાલયના પહાડ બિલકુલ હર્યા ભર્યા હતા અને હાવ ચોખ્ખા સાફ પણ. અમરકંટકના જંગલો એવા ગાઢ હતા, આજે ત્યાં બિલકુલ ખાલી. સ્વતંત્રતા આવી ઝાડો જંગલો કાપવાની. ભગવાનને જંગલ પહાડ જોયા કે પહાડ કેવા છે, વૃક્ષોથી શોભી રહેલા પહાડ છે. એમાં ઋષિનો આશ્રમ છે, વાલ્મીકીજીના આશ્રમ સુધી પ્રભુ પહોંચી ગયા. ભગવાને સીતારામજી અને લક્ષ્મણજીએ જોયો આશ્રમ, ઓહો કેટલો સુંદર લાગે છે. આમ વૃક્ષોની એવી ગાઢ છાયા હોય જ્યાં તડકાનું એક કિરણ ન પડે, અને એટલી શીતળતા અને શાંતિ હોય કે આ સ્થાનની અંદર એ વનની અંદર બેસી જવાનું મન થાય. હા, આટલી બધી શાંતિ, આટલી નિરાંત, આટલું એકાંત ક્યાંય ન મળે. બેસી ગયા છીએ ને એ જંગલોની અંદર, એવી નિરવ શાંતિ. મન શરીરથી જુદું પડીને ખોવાઈ જાય, શરીર ક્યાં છે એની ખબર ના, આત્માનુસંધાન. વનની અંદર કોઈ ઉપાધિ ના હોય, નિરવ અને પવિત્ર વાતાવરણ, શાંત. કોઈ વાર ક્યાંક જાઓ બેસી, ઉપવનમાં જાઓ, ગામની બહાર હોય ખેતી, એ બધા ઉપવન કહેવાય, અને કોક એવા વૃક્ષ નીચે બેસી જોજો કેવો આનંદ આવે. એમ ભગવાને વાલ્મીકીજીના આશ્રમના દર્શન કર્યા. એક હતો રામ દીખ મુનિ આશ્રમ, એટલો સરસ સુંદર લાગતો હતો. ગાડી વનશ્રી એની વચ્ચે સરસ ઝૂંપડીઓ હોય, આશ્રમની લીપેલી ગોપેલી હોય, બધું વારી જોડી સાફ કરેલું હોય, થોડાક પક્ષીઓ પણ ત્યાં હોય, પશુઓ હોય, ગાયો પણ હોય, યજ્ઞવેદી હોય, એમાંથી યજ્ઞના ધુમાડાની સુંદર ગંધી આવતી હોય. એટલે આ રીતે શોભી રહેલો એમનો નિવાસ, આવાસ શોભી રહેલો, ગાયો બાંધેલી હોય, સુંદર ગીરી કાનન, સુંદર મજાનો પહાડ અને પહાડની ઉપર સરસ મજાનું વન અને એની પરથી વહેતા ઝરણાનું જળ, એટલું સુંદર દ્રશ્ય જુઓ ને આનંદ. એ વાલ્મીકીજી અને ચિત્રકૂટની વચ્ચે ખાસ અંતર નથી. વાલ્મીકી આશ્રમ અને ચિત્રકૂટ પણ એટલો જ સુંદર છે. ચારે બાજુ સરસ વનરાજી એની પરિક્રમા કરે છે અને પરિક્રમામાં તમને ક્યાંય તડકો લાગે જ નહીં, બિલકુલ શીતળ. એવી સુંદર વનની શોભા ભગવાને વાલ્મીકીના આશ્રમ